અને કોઈ ખાલી દ્રવ્ય પર્યાયની સમજણ તૈયાર કરે, અન્ય પર્યાયથી રહી દ્રવ્ય જે પ્રકાર છે એમાં અહમ ન કરે તો તેને સમય બે વાત એક સાથે રહેલ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પ્રમાણનો વિષય છે, એવું યથાર્થ છે. પર્યાયમાં પરિણમન છે અને દ્રવ્ય અપરિણામી છે. પરિણમન વગર દ્રવ્ય ન હોય અને અપરિણામી વસ્તુ વગર એ પરિણમનમાં અપરિણામી ત્રિકારી દ્રવ્યની શ્રદ્ધા નથી. એટલે એક પ્રમાણનું દ્રવ્ય હોય છે, એક નિશ્ચયનું દ્રવ્ય હોય છે. બે પ્રકારના દ્રવ્યના પ્રકાર છે, બે, એક પ્રમાણનું દ્રવ્ય અને એક નિશ્ચયનું દ્રવ્ય. પ્રમાણનું દ્રવ્ય છે એ નિયમથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, પ્રથમથી જ્યાંથી જીવ છે ત્યાંથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, અને અનંતકાળ સુધી જીવ રહેવાનું છે ત્યાં સુધી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ ચાલ્યા જ કરે. અને એ પ્રમાણના દ્રવ્યમાં ફેરફાર શું થાય છે, એ પ્રમાણના દ્રવ્યમાં એક પર્યાય છે અને એક દ્રવ્ય છે. એ પર્યાયમાં અત્યારે અજ્ઞાન અવસ્થામાં મોરા દ્વેષ પરિણામ ચાલી રહ્યું છે, એવું પ્રમાણનું દ્રવ્ય છે. એને કહેવાય આગમનું પ્રમાણ. આનો સાર ચાલે છે, જીવ દ્વારા આખા પદનો સાર ચાલે છે. એક પ્રમાણનું દ્રવ્ય કોને કહેવાય કે આગમ રૂપ પ્રમાણનું દ્રવ્ય એક હોય, કે આગમ પ્રમાણમાં ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચય અને એની પર્યાયમાં મોના દ્વેષ રૂપી અજ્ઞાન ચાલતા હોય, એમ દ્રવ્ય પર્યાયને ભેગા જોવા એને આગમનું પ્રમાણ કહેવામાં આવે, આગમના પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે. એક આગમના પ્રમાણના દ્રવ્યમાંથી જે એની પર્યાયને ગૌણ કરે અને આગમના પ્રમાણના દ્રવ્યને ઉર્ધ્વ કરે, તો એ દ્રવ્યને ઉર્ધ્વ કરે, દ્રવ્યમાં અહમ કરે, દ્રવ્યની પ્રતીતિ, દ્રવ્યનું જ્ઞાન, દ્રવ્યની લીનતા કરે કે આ જ હું છું, તો એને આગમનો વ્યવહાર હતો જે મોરા દ્વેષનો, એ આગમના વ્યવહારની જગ્યાએ અધ્યાત્મનો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈ જાય. જે અધ્યાત્મનો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય અને દ્રવ્ય એવું ને એવું એ, તો એને અધ્યાત્મનું પ્રમાણ કહેવાય. એ આગમનું પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, એમાં દ્રવ્ય કે ત્રિકાળ પર્યાયમાં અજ્ઞાન કરતા મોરાગમનું એક અધ્યાત્મનું પ્રમાણ, એમાં ત્રિકાળી દ્રવ્ય એવું ને એવું એક ઉપસ્થિત રૂપ, એક રૂપ અનાદિ અને નિત્ય નિર્દેશ શાશ્વત અખંડ વસ્તુ, અને એની પર્યાય છે જે આગમના પ્રમાણની પર્યાય હતી, એ પર્યાયે પોતાના મોરા દ્વેષનો ગૌણ કરી નિષેધ કરીને હું ત્રિકાળી દ્રવ્ય શું શ્રદ્ધા થઈ ગયું, તો એની પર્યાયમાં સમ્ય દર્શનની પ્રાપ્તિ થઈ, સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર. તો એ સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થયા અને આશ્રય ત્રિકાળી દ્રવ્ય લીધો, તો એને અધ્યાત્મનું પ્રમાણ, આગમનું પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, એક અધ્યાત્મનું પ્રમાણ પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. ઓલામાં વિભાવરૂપી પર્યાય, આમાં સ્વભાવરૂપી પર્યાય, ઓલામાં આશ્રય પરનો એટલે વિભાવની વિભાવની અસ્તિત્વ, અને આ પર્યાયમાં આશ્રય ત્રિકાળી દ્રવ્યનો એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ. એવી રીતે આગમનું પ્રમાણ અધ્યાત્મનું પ્રમાણ દરેક સમયે ચાલુ હોય છે, પણ એમાં એની દ્રષ્ટિ ક્યાં છે, તો દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય તો એને અધ્યાત્મનો વ્યવહાર સમય વિસંધાન ચાલુ પ્રગટ થાય છે. અને એ આખો સાર આમાં પૂજ્ય ગુરુદેવજી કહેવામાં આવ્યા હતા. મૂળ વાત આમાં જે આવી ને એ આ વિષય ત્યાંથી ચાલુ થવા દે કે કોઈએ પ્રશ્ન કર્યો સ્વભાવ એનો પેલો જ પેરેગ્રાફ છે, 466 પેજ છે, 466 પેજ. આખી વાતની શરૂઆત સ્વભાવ રત્નત્રય માંથી થઈ છે. કોઈએ પ્રશ્ન કર્યો કે સ્વભાવ રત્નત્રય એટલે શું, એવી કઈ વાત કોઈએ પ્રશ્ન કર્યો કે સ્વભાવ રત્નત્રય એટલે ગુરુદેવે કીધું કે ભાઈ સ્વભાવ રત્નત્રય છે ને એ તો પર્યાય નો, સ્વભાવ રત્નત્રય એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે નિર્મળ પર્યાય, એને સ્વભાવ રત્નત્રય કહેવામાં આવે, એને કાર્ય સમ્યક દર્શન કહેવામાં આવે, કાર્ય સમ્યક જ્ઞાન કહેવામાં આવે, કાર્ય સમ્યક ચારિત્ર કહેવામાં આવે, એનું સ્વભાવ રત્નત્રય કહેવામાં આવે. હવે આ સમયે જયારે અહીંયા પ્રવચન આ ચાલે છે ત્યારે આ કઈ સ્થાનનું પ્રવચન છે, એ પ્રવચન ચાલે છે આ 71મી સાલમાં, ત્યારે ત્યાં નિયમતા ચાલે છે. ગુરુદેવજીના પ્રવચન ગુરુદેવ આનો આધાર આપે છે, એટલે નિયમસારની આખી ચર્ચા પૂછી ગુરુદેવશ્રી આપીએ છીએ. નિયમકારની વાત જે આવી એમાંથી આ કોઈ સ્વરત્નત્રય, એમાં સ્વભાવ રત્નત્રયની વાત આવે છે. એમાં નિયમસારનો આધાર ગુરુદેવ આપ્યો કે નિયમસારની ત્રીજી ગાથાની ચર્ચા છે. નિયમસારની ગાથા ત્રણ એની ચર્ચા આમાં આવી છે. એ નિયમસારની ત્રીજી ગાથામાં એવો વિષય આવ્યો છે કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો જીવને માટે શું છે, તો એમાં આચાર્ય ભગવાને એમ કીધું છે કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો સમય કર્તવ્યના ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ છે, અને એ પરિણામને પ્રગટ કરવા માટે તે ગાથામાં ઉપાદે કીધા છે. ત્રીજી ગાથા નિયમ સારની ત્રીજી ગાથા, બીજી ગાથામાં પરિણામને નિર્દેશ કીધા છે, ત્રીજી ગાથામાં એ સમય કર્તવ્યના ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામને પ્રગટ કરવા માટે ઉપાધિ કીધા છે. આશ્રય કરવા માટે નહીં, આશ્રય કરવા માટે તો હંમેશા ત્રિકાળી દ્રવ્ય એક જ આશ્રય ભૂત કર્મ છે, પણ પ્રગટ કરવા માટે ઉપાધિ જયારે એને કીધા ત્યારે અહીંયા આ પ્રશ્ન હોય છે કે એ સ્વભાવ રત્ન કઈ ત્રિકાળ છે કે વર્તમાન છે, એવો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન છે એમાંથી ગુરુદેવે ત્રીજી ગાથાનો આધાર આપીને ઘણું વિશ્લેષણ કર્યું. એમાં મુખ્યપણે વિશ્લેષણ આવ્યું ગુરુ ગુરુદેવના શબ્દોમાં જ હું વાંચી સંભળાવું, અને એમાં જે ભાવ ભરેલો છે ઠાકુર નિયમસાર છે એની ત્રીજી ગાથા છે. એ ત્રીજી ગાથાથી સ્વભાવ દ્રવ્ય, સ્વભાવ ગુણ અને સ્વભાવ પર્યાયની ચર્ચા એની ચાલુ છે. આ કાર્ય પર્યાય જુદી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કાર્ય પર્યાય, સ્વભાવ રત્ન ઈ જુદી વસ્તુ, અને ત્યાં એ બતાવવામાં આવે છે જે અહીંયા પૂજ્ય ગુરુદેવ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળની વાત છે. ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો, અને એના અનંત ગુણોમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ જ્ઞાન દર્શન સુધી ચાર ગુણો લઈ અને એનું અભેદપણ કરીને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની ચર્ચા કરી. એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એ ધ્રુવ પરિણામ છે, એ વર્તમાન સ્વભાવ પ્રક્રિયાના પરિણામની વાત નથી. ત્યાં ત્રીજી ગાથામાં ત્યાંથી ત્રીજી ગાથાથી આખો પદ્મક્રમ પણ ધારી દેવે કારણ શું પ્રિયનો ધ્વનિ ચાલુ કર્યો છે એની ચર્ચામાં પૂજ્ય ગુરુદેવ શ્રી લીધી છે. જો તમને બતાવો બધા બહુ સુંદર ચર્ચા છે, જો 468 નંબરના પેજ ઉપર સૌથી છેલ્લી બની છે, 468 નંબરની પેજ સૌથી છેલ્લી લીધીમાં વાત આવી છે કે અંદર વસ્તુ જે કીધી એ 2 મિનિટમાં આવ્યું ને, જે સહજ પરમપરિણામી ભાવે સ્થિત એ દ્રવ્ય કીધું. દ્રવ્યને કેવું કીધું? સહજ, સહજ એટલે સ્વાભાવિક એટલે કે નિરપેક્ષ, સહજ પરમપરિણામી ભાવ સ્થિત એ દ્રવ્ય કીધું. એમાં સ્થિત અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે તે નિયમ છે એમ આવ્યું હતું. આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે અહીંયા કહે છે અને એને નિયમ કહે છે, એ નિયમ કહેવો તો કઈ કારણ નિયમની વાત છે, અને સ્વભાવ રત્નત્રય પ્રગટ થાય છે નવા એ કાર્ય નિયમની વાત છે. એક કારણ નિયમ છે, એક કાર્ય નિયમ છે. એ કારણ નિયમ છે એ ત્રિકાળ આશ્રય કરવાદાયક વસ્તુ છે એમાં ગર્ભિત છે, અને કાર્ય નિયમ સ્વભાવ રત્નત્રય છે એ નવા પ્રગટ. એટલે કે જે અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે તે નિયમ છે એમ આવ્યું હતું. આટલો શબ્દ આવ્યો હતો, આટલો શબ્દ આવ્યો હતો, ઝીણી વાત છે. ઝીણી વાત છે એટલે ન સમજાય એવી છે એમ નહીં, ઝીણી વાત છે એટલે ઉપયોગને એમાં લગાવવાથી સમજાય એવી છે. કોઈ જ્ઞાનીઓ ન સમજાય માટે કાંઈ કહેતા નથી, બધા એને સમજાય માટે જ્ઞાનીઓ આવી વાત કરતા હોય છે. એટલે એમ કહે છે કે જીની વાત છે એ ગોખે ને એમને એમ સાંભળે રાખે અને જાઓ સમજી ગયા. તો કે સમજી ગયા શું સમજે? ભગવાન સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે જે નિયમસાર છે ને એ નિયમ કોને કહેવો? જે ભગવાન આત્મા પરમ પરિણામી સહજ સ્વભાવ ભાવથી કાળ જો ભગવાન આત્મા પરમ પરિણામી એટલે નિર્દેશ સહજ સ્વભાવ ભાવથી કાળ એટલે ધ્રુવ સત્તા એમાં રહેલા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વિભવ એટલે કે ચાર ગુણની અહીંયા મુખ્યત્વે ચર્ચા કરવામાં આવે છે જે અરિયંત ને ચારે ગાતી કર્મ નો નાશ થતા જે સ્વભાવ અનંત ચતુર્થી પ્રગટે છે એ અનંત ચતુર્થી ની ચર્ચા કરીને અનંત જ્ઞાન દર્શન આનંદ વીર્ય એ રૂપ ચાર નું એક રૂપ ગણીને એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ગુણ ને કહેવામાં આવ્યા છે. આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શુદ્ધ છે પરિણામ એ પરિણામ ને અહીંયા શું કીધું કે પરિણામ એટલે ગુણ ગુણ માં એ પરિણામ ને ગર્ભિત કર્યા છે. તમે નિયમ સારની બીજી ગાથા વાંચો તમે એનો અભ્યાસ કરજો સ્વાધ્યાય એમાં આનો બધો ખુલાસો આપ્યો છે કે ભાઈ આને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કે શું પરિણામ શબ્દ કેવી રીતે આવ્યો તો કે ભાઈ એક ત્રિકાળી દ્રવ્ય એક ત્રિકાળી દ્રવ્ય ના ગુણો એ અનંત ગુણો ની અનંત કારણ શુદ્ધ પર્યાય એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવામાં આવે છે. આ નવા પ્રગટ થતા પરિણામ ની વાત નથી. નવા પ્રગટ થતા પરિણામ છે એ સ્વભાવ વ્યક્ત કરે છે એ મોક્ષ માર્ગ ના પરિણામ છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્ર ના પરિણામ છે એ નવા પ્રગટ થાય છે. આ અનાયનક પરિણામ છે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ચાર ગુણ લીધા ચાર ગુણ ની ચાર સ્વાભાવિક પરિણામ ની સ્થિતિ ત્રિકાળ એને અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવામાં આવે છે. પછી એમ કે છે કે વસ્તુ ભગવાન આત્મા અનાદિ અંત જે નિત્ય ધ્રુવ એને અહીંયા પરમ સ્વભાવ ભાવ પરમ પરિણામી ભાવ કહ્યો. હવે આવા તો શબ્દો સાંભળવાનો હોય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કે ને ત્યાં એને શુદ્ધ જ્ઞાન ચેતના ને પરિણામ શુદ્ધ પરિણામ કીધા ચેતના ના એટલે એને એમ લાગે કે સ્વભાવ રત્ન ની વાત છે. એટલે ઓલો પ્રશ્ન ઉઠ્યો છે સ્વભાવ રત્ન પછી શું એમ પ્રશ્ન ઉઠ્યો છે એટલે એનો પૂજ્ય ગુરુદેવ સુધી ખુલાસો કરે છે કે સ્વભાવ રત્ન કરી છે એ કાર્ય નિયમ છે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એ કારણ નિયમ છે એવા કારણ નિયમ ને આશ્રયે કાર્ય નિયમ ની પ્રગટતા થાય છે. એમ અહીંયા ત્રિપાલી ધ્રુવ એના આનંદ ગુણો એની અનંત કારણ પર્યાય આખું અવેદ છે ત્રણેયનું એ દ્રષ્ટિ બની જાય છે એ પરમ પરિણામ છે એ અખંડ ચૈતન્ય શાસ્ત્ર ધ્રુવ છે એ ધ્રુવ સત્તા છે એવી નેવી સત્તા છે એકરૂપ સત્તા છે નિર્લેષ સત્તા નિર્ભેદ સત્તા એવી શાશ્વત પારિણામિક ભાવ વસ્તુ છે એને અહીંયા દ્રવ્ય ગુણ અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ની ઓળખાવામાં આવી છે. આ મૂળ વિષય પૂજ્ય ગુરુદેવ શ્રી આજે લીધો હતો જો એમાં નીચે પણ એ લીધું છે કે છે કે વસ્તુ જે છે આત્મા જેને દ્રવ્ય એટલે ત્રિકાળી લેનાર કહેવામાં આવે એ દ્રવ્યને સ્વાભાવિક પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એમાં રહેલા અનંત જ્ઞાન દર્શન દિવ્ય અને આનંદ એને ગુણ કહેવામાં આવે છે. દ્રવ્યમાં રહેલા આ પરમ પારિણામિક ભાવમાં સ્થિત કહો કે દ્રવ્યમાં રહેલા કહો આ બધી વાતમાં જો નીચે એમાં છે સવારના વિષય મુજબ જે સહજ પારિણામિક ભાવ એમાં સ્થિત એ દ્રવ્ય કહેવાય એમાં રહેલા અનંત ચતુષ્ટય અનંત જ્ઞાન દર્શન આનંદ વીર્ય એ ગુણ છે. એ દ્રવ્યમાં પરમ સ્વભાવમાં રહેલા અનંત ગુણો એમાં ચાર ચતુષ્ટય રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પાછું સંભાળીને જ્ઞાનમાં નાખી દીધું ચારનું એક રૂપ ગણો તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ ગુણ છે. ગુણોમાં આ પરિણામને ગર્ભિત કરી અને એને પણ ગુણ સ્વીકારતા છે એટલે કહેવામાં આવે છે એવી આ મૂળ વાત કહી. તો બીજા તો ઘણા વિષયો આવ્યા હોય એ બધા વિષયો આપણને થોડા ખ્યાલમાં હોય ને એટલે એમાં આપણને રસ આવે એમાં આપણને ખબર હોય એટલે એમાં આપણું જ્ઞાન બરાબર કામ કરે અને આ વિષય પછેલો હોય ને એટલે એમાં આપણું જ્ઞાન અંદર ફરોવાય ને એ વિષય ચાલ્યો ગુરુદેવ કીએ આપણે જોતા જાય આમ નીકળી જાય વિષય પ્રયોજન તો ભૂત વિષય આવ્યા છે બાકીનું બધું જે થાય છે કે નૈરોની રશ્મિ ઉમેરી પામતું નથી, પ્રમાણ તો અસ્ત થઈ જાય છે, વિક્ષેપોનો સમૂહ ક્યાં જાતો એ છે અમે જાણતા નથી, એમાં નૈરોના ભેદ કે દ્રવ્યાતીત નહીં પર્યાતીત નહીં, પ્રમાણ કે પ્રત્યક્ષ પ્રમાણ પરોક્ષ પ્રમાણ, પછી વિક્ષેપના ભેદ કે નાશ પાપના દ્રવ્યભાવ, એ બધી વાતો આત્માના નિર્ણય કરવા માટે નય નિક્ષેપ ને પ્રમાણ અધિગમના ઉપાયો કહેવામાં આવ્યા છે. એવા નય નિક્ષેપ ને પ્રમાણ ને સમજીને આત્માનો નિર્ણય કરવો એના માટે બધી ચર્ચા છે. પણ એ ચર્ચામાં એને ખ્યાલ આવ્યો કે આત્મા આવો છે, તો એ આત્મા કેવો છે અંદરમાં એની ચર્ચાને આવે છે. એ મૂળ વિષય ત્યાં આવ્યો છે. જો કેટલું આપણું ગુરુદેવ લીધું છે, આપણે જો વસ્તુ જે છે પિતા એને ત્યાં સહજ પરિણામી ભાવ થયો હતો, એને અહીં જે ગુણ કહ્યા હતા અહીં કહેવાય છે, એમાં રહેલી શક્તિઓ ધ્રુવ અનંત જ્ઞાન અનંત ચક્કર અને અનંત અનંત વીર્ય એનું એક રૂપ પાછું પછી ગણીને તો ધ્રુવ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કે છે. ધ્રુવ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ ભાવ એક રૂપ ભાવ એને નિયમ કહેવામાં આવે છે. આ નિયમ ની કેવી વ્યાખ્યા, એને ત્રિકાળી વસ્તુ ને નિયમ કહેવામાં આવે છે. બોલો સ્વભાવ રત્નત્રય જુદી, સ્વભાવ રત્નત્રય જુદી, એ જુદી એટલે એ કાર્ય નિયમ ની વાત છે, એ નવ પ્રગટ થતા નિયમ ની વાત છે. આ અનાદિ અનંત નિયમ સ્વીકાર છે એની વાત છે. ત્યાંથી લઈને આવ્યા હતા અંદર ભાઈ, અંદર ફેરફાર પડ્યો ને લઈને આવ્યા હતા. આ એકાદ વાર સમજવું પડશે કે નહીં એને, આ એ સ્વભાવ રત્ન થયો હતો, એ તો પર્યાયની વ્યાખ્યા છે, પ્રગટ દશાની વાત છે. અને આ જે નિયમ ની વાત છે કે ત્રિકાળી ગુણો નો પીઠ જેમાં અનંત આનંદ નાશ સ્વરૂપ છે, એવો દ્રવ્ય સ્વભાવ એ દ્રવ્ય વિના હોય નહીં, ગુણ વિના દ્રવ્ય હોય નહીં, એમ કરીને આખી ચર્ચા પછી ગુરુદેવશ્રી આમાં આ ત્રિકાળતાની ચર્ચા છે, આખા પરમ પરિણામી ભાવ લક્ષણની ચર્ચા છે, આખી એકરૂપ વસ્તુની ચર્ચા છે, અખંડ અભેદની ચર્ચા છે. જ્યારે તમે કોઈ વર્તમાન પરિણામનો નિષેધ કરો, વર્તમાન પરિણામ વગરનું દ્રવ્ય ન હોય એ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે. પ્રમાણનું દ્રવ્ય કદી વર્તમાન પર્યાય વિના ન હોય. અને જયારે પ્રયોજનભૂત વિષયને લક્ષમાં લેવાની ચર્ચા ચૌદમી દાખલામાં ચાલે છે આજે, ત્યારે ત્યાં પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. પર્યાય કે દ્રવ્ય બે સાથે હોવા છતાં દ્રવ્ય દ્રવ્ય રૂપ છે ને પર્યાય પર્યાય રૂપ છે, એમ બે ભાગલા પાડી અને હું ત્રિકાળ છું એમ શ્રદ્ધાન કરે, ત્યારે જ એ પર્યાયમાં વિભાવ છૂટી અને સ્વાભાવિક પરિણામની પ્રાપ્તિ થાય છે, એવી આ વાત અહીંયા કહેવામાં આવે છે. જો અહીંયા બીજું ગુરુદેવશ્રી પરમાત્માની ચર્ચા કરી છે, પરમાત્મા આ બે ઉપર છે, 471 છેલ્લા પેરેગ્રાફ છે, એમાં ગુરુદેવશ્રી કહેવા માંગે છે એક છૂટો પ્રમાણ હોય ને, છૂટો પ્રમાણ સ્કંદ વાળો પ્રમાણ નહીં, સ્કંદ હોય ને એ તો પીડ થઈ ગયો, એ પરમાણુ માંથી તમે એક છૂટો પ્રમાણ કાઢો છો, એ છૂટો પરમાણુ છે એ શું છે, દ્રવ્ય છે, ઉદગલિત દ્રવ્ય. હવે એ ઉદગલ દ્રવ્યના ગુણો છે સ્પર્શ રસ ગંધ, એના ગુણો છે, એની પ્રત્યક્ષ સમય પર્યાય પરમાણુના ગુણોની પર્યાય પ્રત્યેક સમયે થાય છે. એ પરમાણુ છે એ છૂટો પરમાણુ છે, સ્કંદરૂપ નથી. એ પરમાણુના ગુણોની પર્યાય વર્ણગુણની પર્યાય તમે લ્યો તો વર્ણગુણની પર્યાય પહેલે સમયે સમજો કે કાળા રંગે બની, બીજે સમયે એ જ પર્યાય સફેદ રૂપે બની, પછી લાલ રૂપે બની, પછી બ્લુ રૂપે બની. તો હવે પરમાણુમાં છૂટા પરમાણુમાં તો કોઈ નિમિત્ત ન હોય, સ્કંદ હોય ને એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે, છૂટા પરમાણુમાં કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ ન પડે. તો એની પર્યાયમાં જે ફેરફાર થાય છે વર્ણગુણ છે એ શાશ્વત છે, ઉદ્ગલ દ્રવ્ય શાશ્વત છે અને એનું પરિણામ જે વર્ણગુણનો છે એમાં પ્રત્યેક સમયે પરિણામના ફેરફારવાળી સ્થિતિ ધ્યાન કરે છે. કાળી પીળી સફેદ લાલ બ્લુ એવી પર્યાયમાં એની વર્ણગુણની પર્યાયમાં ફેરફાર જોવા મળે છે તો ત્યાં કોઈ નિમિત્ત નથી. છૂટા પરમાણુને કોઈ નિમિત્ત નથી હોતી, પરમાણુના સ્કંદને નિમિત્ત પણ હોય, છૂટા પરમાણુને કોઈ નિમિત્ત ન હોય તો એની પર્યાયો આ ફેલા કેવી રીતે કરે છે? ફરે છે એ જો વર્ણગુણ હોય તો એ ગુણની પર્યાય તો એવી જ ખાવી જોઈએ, છતાં એનો ફલક ફેલા કરે છે. એ સટકાથી કરે છે, એવી સ્વતંત્રતાથી કરે છે, એને કોઈની અપેક્ષા નથી. જો તમે એને કોઈની અપેક્ષા લગાવો ત્યાં તો નિમિત્ત હોવું જોઈએ, છૂટા પ્રમાણમાં નિમિત્ત હોય, સ્કંદમાં નિમિત્ત હોય. આ વિષય એવો છે, આ પરમાણુ જે આ રસપણ પોઈન્ટ ટુકડો કે વસ્તુ છે એની વર્ણસ્પર્શ રસગંધ શક્તિ છે, તે ગુણ છે, અને એની આ હાલત દેખાય છે, તે પર્યાય છે, એ હાલત છે. આ હાલત ગુણ વિનાનું પરમાણુ ન હોય અને પરમાણુ ગુણને પર્યાય વિના ન દેખાય એમ કરી અને ગુણ પર્યાયની સત્તા સિદ્ધ કરે છે. અહીંયા પણ આપણે જે ચૌદમી ગાથા ચાલે છે એમાં જે પરિણામની નિરપેક્ષતા સૂચવે છે, દ્રવ્યના પરિણામ ગુણના પરિણામ હોય એ સ્વતંત્ર પ્રકારની થાય છે. જેમ કે શ્રદ્ધા ગુણ છે, શ્રદ્ધા ગુણ, હવે શ્રદ્ધા ગુણ તો શ્રદ્ધા છે, એ તો ત્રિકાળ છે, તો કર્મ પરિણામની ભાગ રહેલો છે. હવે શ્રદ્ધા ગુણની પર્યાય થાય પર્યાયમાં કોઈ વાર મિથ્યાત્વ થાય, પછી મિથ્યાત્વ જાય તો ઔષમિક સમય પ્રસન્ન થાય, પછી ઔષમિક સમય પ્રસન્ન થાય, પછી સંયોગસમ સમય પ્રસન્ન થાય, સંયોગસમ સમય પ્રસન્ન થાય, પછી સાયુક સમય પ્રસન્ન થાય. તો એ શું બતાવે છે? ગુણ તો એવો ને એવો છે, પર્યાયો ભેગા કરે છે. તો પર્યાયો કેમ ફરે છે? તો પર્યાયો એના સરકાર તું પર્યાયને ફેરવનાર નથી, એટલે તું પર્યાય સામુ જોવાનું બંધ કરીને એકલા ત્રિકાળી દ્રવ્યને જો તો તારી પર્યાય સમ્યક રૂપે નિયમથી ક્રમબદ્ધમાં સટકારક થી એની યોગ્યતાથી ફરશે, ફરશે ને ફરશે. કોઈ પરિણામને ફેરવનાર કોઈ હોતું નથી. જો પરિણામ મૂળથી થતા હોય, જો પરિણામ ગુણથી થતા હોય તો શ્રદ્ધા ગુણ તો ત્રિકાળ છે, તો મિથ્યાત્વ કેમ થાય છે? સમ્યક તો ઔષધિક કેમ થાય છે? પછી પાછું ફરીને ક્ષયોત્સમ સમ્યક કર્તન કેમ થાય છે? પછી પાછું સાયિક સમ્યક કર્તન કેમ થાય છે? આપણું પાસે ગણિત મહારાજાને ખબર છે આપણને. તો એ કેમ ફેરફાર થાય છે? તો એ ફેરફાર થાય છે એની સટકારથી થાય છે, એની યોગ્યતાથી થાય છે, એની ક્રમબદ્ધતામાં એવા ફેરફાર રચાય જાય છે. એને કોઈ કરનાર નથી, આત્મા કરતા છે, નાતા છે, જાણનાર છે, ચૈતન્ય સત્તા એવી ને એવી ધ્રુવ પણ રહેલી છે. એ પરિણામનો કોઈ કરતા નથી, એ પરિણામ સ્વયં સંચાલિત થયા કરે છે. એની સટકારકની તત્સમયની પરિણામ શક્તિથી પરિણામ થયા કરે છે. એનો કોઈ બિલકુલ કરનાર જગતમાં નથી. જેમ જયારે એને પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટે ત્યારે એને ખબર પડે કે મારું ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય, ત્યારે એને દ્રવ્યનું અવલંબન લેતા સભ્ય દર્શનની પ્રાપ્તિ થાય. એમ અહીંયા એક પછી એક એક પછી એક ઘણા વિષયો ઉમેરે તો આજે આખો આ જીવધિકારનો સાર ચાલતો હતો ને, એટલે નિશ્ચય નહીં કે વ્યવહાર નહીં, ચાર પ્રકારના વ્યવહાર અત્યારની ગાથામાંથી અસદભૂત સંતૃપ્તના લીધા આપણે લઈ લીધા હતા. એમને બે ત્રણ દિવસ પહેલા બે પ્રકારના અસદભૂત રાગના, બે પ્રકારના અસદભૂત જ્ઞાનના, એમાં ઉપચરિત ને અનુપચરિત. રાગમાં ખ્યાલમાં આવે એવો રાગ હોય એને ઉપચરિત અસદભૂત કહેવાય, ખ્યાલમાં ન આવે એવો રાગ હોય એને અનુપચરિત અસદભૂત કહેવાય. જ્ઞાનના સદભૂતના બે ભેદમાં જ્ઞાન રાગને જાણે તો એ જ્ઞાનની વાત છે, એટલે ઉપચરિત સદભૂત વ્યવહાર કહેવાય, અને જ્ઞાન કે આત્મા એ અનુપચરિત સદભૂત વ્યવહાર કહેવાય. એવા ચાર પ્રકારના વ્યવહાર પંડિતજી ગુરુદેવજીએ આજે આમાં ચર્ચામાં લીધા. આજના એ સારમાં પૂજ્ય ગુરુદેવજીને એટલું કહેવું હતું કે કોઈ પણ પ્રકારનું તને કંઈ ખોટું એકાંત પણ ન થવું જોઈએ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને બરાબર તારે જ્ઞાનમાં રાખવી જોઈએ, અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એવું જ્ઞાન જ પેદા કરી તો તારી દ્રષ્ટિ એવા જ્ઞાન ઉપર રહેશે, તો એ જ્ઞાનના વેદ ઉપર દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી તને અંતર્કરણની પ્રાપ્તિ નહીં થાય. ભેદનું શ્રદ્ધાન એ મિથ્યાત્વ છે અને અભેદનું શ્રદ્ધાન એ સમીકરણ છે એમ પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં કહેવા માંગતા હતા. એ આખો સાર આપણે જોઈ લીધો. હવે આપણે જે સમયસારની ચૌદમી ગાથા ચાલે છે, ચૌદમી ગાથામાં આપણે ત્રીજા બોલ સુધી આપણે ત્રીજા બોલમાં પહોંચ્યા છીએ. સમુદ્રની હાની વૃદ્ધિની ચર્ચા જ્યાં આવે છે એમાં કે સમુદ્ર છે આખો, સમુદ્ર કેવો છે, સમુદ્ર સ્થિર છે. એ સ્થિર સમુદ્રમાં જે મોજા ઉઠે છે, એ મોજા જે ઉઠે છે, એ મોજા છે એ પર્યાય રૂપ ભાવ છે અને સ્થિર સમુદ્ર છે એ દ્રવ્ય રૂપ ભાવ છે. જો આમાં ત્રીજા બોલમાં શું કહેવા માંગે છે કે જેમ સમુદ્રનો હાની વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું અનિશ્ચિતપણું ભૂતાક છે. વૃદ્ધિ હાનિ એટલે જેમ એના મોજા દરિયાના છે એનાથી તમે એનો અનુભવ કરો તો ખરેખર અનિયતપણું એટલે કે પરિણામનશીલપણું એટલે કે કાયમી ન ટકવાપણું એટલે કે અનિયતપણું ભૂતાક છે એટલે એની વ્યવસ્થા એવું પરિણામન પણ ત્યાં મોજાની અપેક્ષાએ ચાલે છે એવું અવસ્થાથી અનુભવ કરતા વૃદ્ધિની અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું અનિશ્ચિતપણું ભૂતાક છે સત્યા છે. તો પણ નિત્યથી રહેવા ધ્રુવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાક છે અસત્યાક છે. એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાક છે સત્યાક છે. તો પણ નિત્યથી એવા નિશ્ચલ એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાક છે અસત્યાક છે. અહીંયા શું કહેવા માંગે છે કે સમુદ્રની સ્થિતિ તમે જોવો તો સમુદ્રની સ્થિતિમાં શું રહેલું છે તો કે સમુદ્ર તો સ્થિર સમુદ્ર છે. સમુદ્રને જોવો તો સમુદ્ર સ્થિર છે અને મોજાને જોવો તો મોજા અસ્થિર છે. હવે અસ્થિરપણું અને સ્થિરપણું બે વ્યવસ્થા તમારી પાસે હોય એમાં તમે તમારી પર્યાયને કઈ વ્યવસ્થામાં તમારી દ્રષ્ટિ મૂકો તો તમારી દ્રષ્ટિ સ્થિર થાય. અહીંયા પ્રશ્ન એ છે તમારી દ્રષ્ટિને તમારે સ્થિરતા આપવી હોય, તમારી દ્રષ્ટિને તમારે કાયમ માટે જેવી છે એક વાર થઈ એવી રેવી રાખવી હોય તો તમારે મોજા ઉપર દ્રષ્ટિ કરવાથી દ્રષ્ટિ સમ્યક થશે કે સ્થિર વસ્તુ ઉપર દ્રષ્ટિ કરવાથી વસ્તુ સમ્યક થશે. તો તારી પાસે એક એવી વસ્તુ પડી છે સ્થિર વસ્તુ, એવો સમુદ્ર રૂપી ચૈતન્ય સ્વભાવ છે, એવો નાયક ચૈતન્ય પરમાત્મા છે કે એવો આત્મા જે પડ્યો છે એક જગ્યાએ અને એની ઉપર 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 મોજાઓ ઊંચા કરે છે એ મોજાને તું જોવાનું બંધ કરી દે, મોજાની ગૌણરૂપ સ્થિતિ કરી દા અને તારી સ્થિર વસ્તુ જે છે જે ચૈતન્ય વસ્તુ છે જે કાયમી વસ્તુ છે પર્યાયનો જ્યાં સદભાવ વર્તે છે એ જ સમયે પર્યાયથી જુદું ચૈતન્ય તત્વ છે એ તારી પાસે વિદ્યમાન છે એવા તત્વને જો તું એવી દ્રષ્ટિ કરી જો તું આમ બાજુથી જોઈશ મોજાથી તો તને પર્યાય મળશે અને જો આમ બાજુ સ્થિરતાથી જોઈશ તો તને દ્રવ્ય મળશે. જ્યાં દ્રવ્ય છે ત્યાં એની ઉપર ઉપર મોજા છે. જ્યાં દ્રવ્ય અંતરથી દ્રવ્ય 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 સમુદ્ર 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 એની સપાટી સુધી સમુદ્ર છે એ સપાટીની ઉપરથી મોજા ઉઠે છે પણ જીવને કામ મોજા દેખાયા કરે છે અને જો મોજા દેખાવાનું બંધ થાય તો જ સમુદ્ર દેખાય છે નહીતર એની મોજા ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. એટલે મોજાને જોવાનું જ્યાં સુધી જીવનું ચાલુ રહે પર્યાયની હિનાધિકતા જ્યાં સુધી જોવાનું ચાલુ રહે વૃદ્ધિ હાનિ જ્યાં સુધી જોવાનું ચાલુ રહે પર્યાયના પરિણામન ઉપર જ્યાં સુધી એની નજર રહે કે આવી પર્યાય થઈ આવી પર્યાય થઈ આવી પર્યાય થઈ એમ પર્યાય દ્રષ્ટિ જોઈ રહ્યા કરે તો કદી તેને દ્રવ્યનો ખ્યાલ આવી શકે નહીં. એટલે અહીંયા આચાર્ય ભગવાન એમ કે છે કે તારા સ્વભાવની સમીપે જઈને જો તું જો તો તને નિત્ય સ્થિર એવો નિત્ય સ્થિર તારો ધ્રુવ પરમાત્મા આત્માના સ્વભાવની સમીપે જઈને તું જોવે તું જોયા કરસ માત્ર પર્યાય તું જોયા કરસ માત્ર ક્ષણિક વિભાવને તું જોયા કરસ માત્ર સમુદ્રમાં મોજા ઉછળતા હોય એવા મોજાને પણ એ મોજાની અંદર મોજાથી પાર એવું એક નિત્ય સ્થિર ધ્રુવ તત્વ એવું ને એવું સ્થિર તત્વ તારી પાસે કહ્યું છે એને જો કારણ કે જે આ મોજાનો ભાગ છે ને એ ખરેખર સમુદ્રનો ભાગ જ નથી. મોજાનો ભાગ છે એ સમુદ્રનો ભાગ નથી. સમુદ્રનો ભાગ એને કેવો, એ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે. પ્રમાણના દ્રવ્યથી અંશ અને અંશી એ બે વસ્તુ સિદ્ધ થઈ શકે. પણ તમે જ્યાં સુધી પ્રમાણના દ્રવ્યમાં ઉભા રહીને કે આ અંશ છે આ અંશીનો છે, આ અંશ છે આ અંશીનો છે, તો અંશ ઉપરથી દ્રષ્ટિ જ નહીં શકે. જયારે તમે ખ્યાલ આવશે કે આ અંશનો ભાવ, પરિણમતો ભાવ, પર્યાયનો ભાવ, એ ભાવ પોતાના સ્વતંત્રતાથી જીવે છે, મારું ખાલી સામ્રાજ્ય, મારી સમૃદ્ધિ, મારી સંપત્તિ, મારો વૈભવ, મારી અમર્યાદિતતા, મારી દૃઢતા, મારું અનાદિનંદપણું, મારું ચૈતન્ય સત્તાપણું, મારું સ્થિરતાપણું, એ તો માત્ર સમુદ્ર માત્ર છે, માત્ર ચૈતન્ય સત્તા માત્ર છે, માત્ર એકરૂપ સત્તા માત્ર છે, ત્રિકાળ સત્તા છે, એટલું જ મારું અસ્તિત્વ છે. એ ત્રિકાળ સત્તા છે એની કોઈ અનિત્ય પર્યાય છે નિત્યની, એ નિત્યની પર્યાય જે નિત્ય હોય એ જ મારી પર્યાય હોય. જે હમણાં પૂર્તે કીધી કે નિત્ય દ્રવ્ય, નિત્ય ગુણ અને નિત્ય પર્યાય સુજ્ઞાન ચેતના પરિણામ, એટલું જ મારું ત્રિકાળ અસ્તિત્વ છે. જેટલું વર્તમાન પરિણમન થાય છે તે મારા સ્વભાવથી જુદું પડતું હોવાને કારણે, મારા સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવ વાળું હોવાને કારણે એ ખરેખર મારા સ્વભાવનો અંશ જ નથી. હું તો અંશી માત્ર છું, હું તો એકરૂપ નાયક તત્વ માત્ર છું. મારો અંશ પણ જોવો હોય તો અભેદનો અંશ અભેદ હોવો જોઈએ, અને એવો અભેદનો અંશ અભેદ છે એ સુજ્ઞાન ચેતના પરિણામ છે, નહીં કે નવા પ્રગટ થતા પરિણામ. જ્યાંથી વિભાવ દૂર થઈ અને નવું સમ્યકપણું પ્રગટ થાય એ ખરેખર મારા પરિણામ ન હોઈ શકે, કારણ કે એમાં મારું લક્ષણ વ્યાપતું નથી. જેમાં મારું લક્ષણ ન વ્યાપતું હોય, મારું લક્ષણ પરમપરિણામી ભાવ છે, મારું લક્ષણ ચૈતન્ય સત્તા છે, મારું લક્ષણ જ્ઞાનદર્શનાદી ગુણો છે, મારું લક્ષણ જ્ઞાનદર્શન ત્રિકાળોપયોગ છે, એ લક્ષણ કોઈ અનિત્ય પર્યાયમાં જતું ન હોવાને કારણે અનિત્ય પર્યાયના જેટલા ભાવો પ્રગટ થાય, ચાહે તો ઔદયિક વિભાગ પર્યાય હો, ચાહે ઔક્ષમિક સંયોગસમિક સ્થાયી સ્વભાવ પર્યાય હો, પણ એ અનિત્યતા હોવાને કારણે નિત્ય સ્થિર વસ્તુ ધ્રુવવાની છે, એનું લક્ષણ ઉડીને ક્યારેય પર્યાયમાં જતું નથી. માટે મારા લક્ષણથી જે અનન્ય પણ મારું નિત્ય છે એ સમુદ્રની સ્થિતિ, આત્મ સ્વભાવની સ્થિતિ, ત્રિકાળ ચૈતન્ય સત્તાની સ્થિતિ, એટલું જ મારું અસ્તિત્વ છે. એનાથી જેટલો ભાગ જુદો પડે છે, જેને ભાગ કહેવાય, જેને અંશ કહેવાય, એ અંશીમાં એ અંશ જ નથી, હું તો અંશી માત્ર છું, એને એમ કહેવાય કે આને ચૈતન્ય સ્વભાવની સમીપ જઈને ચૈતન્ય સ્વભાવને જોયો. આ અંશ તો છે, આ અંશી છે, આ અંશ જે અંશીનો છે એ અંશમાં અનુભવ થાય છે. એનો મતલબ એમ છે કે હજી એ પ્રમાણની સત્તામાં જ વયમાં કરે છે, અને જ્યાં સુધી પ્રમાણની સત્તામાં એનું પરિણમન ચાલશે ત્યાં સુધી નિત્ય સ્થિર ધ્રુવ છે, એ તરફ એનું લક્ષ કે એની દ્રષ્ટિ ત્યાં જશે જ નહીં. અને નિત્ય સ્થિર ધ્રુવ ઉપર દ્રષ્ટિ કેવી રીતે જાય, ત્યાં જેટલા પણ સ્પષ્ટતાથી ભાવો છે એ બધા અભૂતાર્થ છે, એટલે કે મારા નથી. હમણાં ગુરુદેવશ્રીએ નાટક સમયસરમાં એમ કીધું કે પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય, એ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે, અને અહીંયા પ્રયોજનભૂત વિષયની ચર્ચા ચાલે છે કે ત્રિકારી દ્રવ્ય સિવાય કોઈ મારો અંશ બહાર જાય, એ અંશ મારો બિલકુલ હોતો નથી, અને મારા અંશીમાં એવા અંશનો સર્વથા અભાવ છે, એવો અંશી માત્ર હું છું, સ્થિર તત્વ માત્ર હું છું, એકરૂપ તત્વ માત્ર હું છું. હાની વૃદ્ધિ જ્યાં થાય છે ત્યાં મારી સ્થિરતા કદી જતી જ નથી, અને હાની વૃદ્ધિ છે એ મારી સ્થિરતામાં કદી પ્રવેશતી જ નથી. બે ભાગલા છે એવા ભાગલા જયારે એને ખ્યાલમાં આવે ત્યારે એની પસંદગી કરવાનો કાળ ઉભો થાય. જ્યાં સુધી ભાગલા જ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી પસંદગી કેવી રીતે થાય? બેને એક પેક જ માનતો હોય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ માન ના કરે, તો પછી એમાં પસંદગી કરવાનો ક્યાં પ્રશ્ન છે? દ્રવ્ય બસ એવું જ છે, તો એ મિથ્યાત્વ સહિત દ્રવ્ય ઉપાદે થયું, અને મિથ્યાત્વ સહિત દ્રવ્ય ઉપાદે થાય તો મિથ્યાત્વ ન જાય, મિથ્યાત્વ તો દ્રઢ્યા કરે એમાં. એટલે મિથ્યાત્વ જ્યાં ચાલે છે એ ભસ્પચારી ભાવ છે, એ પાયકને પેલા તું જુદો પાડ, અને જેમાં મિથ્યાત્વ રાગ દ્વેષ ને અજ્ઞાન ભાવ નથી એવો એક ત્રિકાળ ચૈતન્ય સત્તા અનાદી અને ધ્રુવરૂપ એકરૂપ સત્તા છે, કે જેમાં એનું ત્રિકાળ લક્ષણ હોય છે, એના ત્રિકાળ ઉપયોગ હોય છે, એની એક દ્રવ્ય ગુણને કારણ કરીએ એક અભેદ દ્રષ્ટિના વિષયની આખી અખંડ સત્તા છે, એવું મારું ત્રિકાળ સત્તાનું છે, એમ તું બે ભાગલા પાડ અને બે ભાગલામાંથી પછી પસંદગી કર કે હવે મારે મિથ્યાત્વ દૂર કરવું છે. તો મારી દ્રષ્ટિ ક્યાં જાવી જોઈએ? તો મિથ્યાત્વ દૂર થાય. તો પછી બીજો ભાગ છે પરિણામ, તો એને તું ગૌણ કરી દે. ગૌણ કરી દે એટલે શું? દ્રવ્યની અપેક્ષાએ એને ગૌણ કરી દે. પર્યાયની અપેક્ષા એ પર્યાય છે, પણ એ પર્યાય દ્રવ્યમાં સર્વથા અભાવ છે. દ્રવ્યમાં ગૌણ પણ ક્યાંય નથી. પર્યાય ગૌણ કરીને અભૂતાર્થ કીધી અભ્યાસી ગાથામાં વારંવાર વારંવાર આવે. પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે, એને કઈ અભાવ કરીને અભૂતાર્થ નથી દીધી. ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે, અભાવ કરીને અભૂતાર્થ નથી દીધી. એમ હજારો વાર આવે ગુરુદેવના પ્રવચનમાં. એનો અર્થ શું? કે ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે એટલે પર્યાય પર્યાયમાં છે એમ તારા જ્ઞાનમાં તારે રાખવું, અને પર્યાય દ્રવ્યમાં નથી એમ તારી શ્રદ્ધામાં તારે બરાબર રાખવું. એનો અર્થ ગૌણ કરીને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે. ક્યાંય દ્રવ્યના કોઈ ખૂણે ખાતરે ક્યાંય પર્યાય કરવી છે અને એ દ્રવ્યમાં એને ગૌણ કરવાની છે, બિલકુલ એનો અર્થ એવો નથી. ગૌણ કરીને અભૂતાર્થ એટલે પર્યાય પર્યાયમાં છે, દ્રવ્ય દ્રવ્યમાં છે, પણ કોઈ એમ કે પર્યાય નામનું કોઈ તત્વ જ નથી તો એ તો વેદાંત છે. પર્યાય પર્યાયમાં છે પણ દ્રવ્યમાં પર્યાયનો સર્વથા અભાવ છે. એવા દ્રવ્યની જયારે દ્રષ્ટિ થાય છે ત્યારે એ દ્રષ્ટિમાં સમ્યકતા આવે છે. એટલે અહીંયા કહે છે કે નિત્ય સ્થિર, નિત્ય ધ્રુવ, કાયમી અનાદિ અનંત એક સત્તા, એકરૂપ સત્તા, એવા સ્વભાવની સમીપ જઈને જો તું જો તો તને ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ત્યારે એમ કહેવાય કે આ નિયત સ્વભાવને એને ઓળખો અને અનિયતતાને એને હે કરી દીધી.
ભાઈ જો
શબ્દો બનાવવો હોય ને તો કાપવો તો પડશે, પણ કાપ્યા પછી હું એવું શાંતિ દઈશ ને કે તને શાંત દેખાશે નહીં, એવો હું તને જબો બનાવ્યો તને શાંત નહીં દેખાય. તું કે ના એમ નહીં, તો કે તું એક વાર ટ્રાય તો કર કે એટલે પછી એને છુપાની તાકાત નહીં. પછી જબો થઈ ગઈ તો ખાલી કપડું પહેરીને ક્યાંય પણ જાય ને તો કોઈ એમ કે શું ભાઈ કઈ પસંદ નહીં થયો છે, અને જબો પહેરીને જાય તો એવું શરીર ન થાય. એટલે દ્રવ્ય પર્યાય છે ને એના પેલા બે કટકા કરો, જો તમે એના બે કટકા ન કરો ને તો ઈ પર્યાય દ્રવ્ય સાથે સંધાય પણ નહીં, અને દ્રવ્ય સાથે એ પર્યાય સંધાય જાય ને એને અનુભૂતિ થાય, અને દ્રવ્ય અને પર્યાયના બે કટકા કરો ને એને દ્રવ્ય દ્રવ્ય રૂપે છે ને પર્યાય પર્યાય રૂપે છે એમ કહેવાય. અને પ્રમાણ દ્રવ્ય હોય એમાં દ્રવ્ય પર્યાયના કટકા થાય, અને દ્રવ્ય પર્યાયના વિભાગ જયારે એને ખ્યાલમાં આવે ત્યારે એ પર્યાય હું દ્રવ્ય છું એમ જ પરિણમી જાય, એ દ્રવ્ય પર્યાયના ભેદ વિકલ્પ છૂટી જાય, ત્યારે ખરેખર એની સુંદરતા છે. એકલા દ્રવ્યમાં સુંદરતા નથી, એકલી પર્યાયમાં સુંદરતા નથી, દ્રવ્ય પર્યાયનું અભેદ પૂરું થાય ત્યારે અનુભૂતિમાં આનંદ આવે, ત્યારે એને આત્મા આવો છે એમ ખબર પડે છે. એવી આ વ્યવસ્થા છે, પર્યાય વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય નહીં, અને દ્રવ્યમાં પર્યાય સર્વથા અભાવ કરે ત્યારે એ પર્યાયની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, અને ત્યારે દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય દ્રવ્યની દ્રષ્ટિપૂર્વક, એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે. આવો મોક્ષ માર્ગમાં ધર્મ ભવિષ્યો પ્રયાણ કરે એવી મુદ્દા.